તારીખ 17/2/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 316 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 242
પોતાનો મહિમા જ પોતાને તારે રાગથી તરાય, મનોચન કાયાની ક્રિયાથી તરાય, કે વૈરલક્ષી જ્ઞાનથી તરાય, એવું બનતું નથી.
બરાબર.
પોતાના મહિમામાં પોતાનું સ્વરૂપ લક્ષી જ્ઞાન છે. પોતાના મહિમામાં પોતાના ગુણ સ્વભાવની રુચિ છે અને પોતાના મહિમામાં પોતાના સ્વરૂપનો પરમ આદર અને સર્વસ્વપણે ઉપાદેયતા છે. એવું જે પોતાનું મહિમા તે જ પોતાને તારે, બીજું કોઈ તારે નહીં. એવું જે પોતાનું મહિમા તે જ પોતાને તારે. સિદ્ધાંતના સૂત્ર જેવું વચન છે. કોણ તારે, કયા પરિણામથી જીવ તરે, એવા પ્રશ્નનો આ સિદ્ધ ઉત્તર છે. સિદ્ધો પ્રશ્ન, એનો સિદ્ધો આ ઉત્તર છે કે પોતાનો મહિમા જ પોતાને તારે, બીજું કોઈ પોતાને તારે. આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર કે એ મહિમામાં સમાય છે. સ્વરૂપ મહિમામાં રાગ લેતા નથી, સ્વરૂપ મહિમામાં પરલક્ષી જ્ઞાન લેતા નથી, સ્વરૂપ મહિમામાં બીજી ક્રિયા લેતા, જળની કોઈ ક્રિયા લેતા નથી. અનંત મહિમાવંતીઓનું જે પોતાનું સ્વરૂપ જેવું છે, જેવડું છે, એવું એવડું જ પોતાના જ્ઞાનમાં પ્રતિભાષિત થાય, અવભાષિત થાય, ત્યારે એટલી જ્ઞાનમાં કિંમત આવી એ એનો મહિમા જ્ઞાને ધારણ કર્યો. સ્વરૂપનો મહિમા ત્યાં જ્ઞાને ધારણ કર્યો. એ સ્વરૂપ અનંત ગુણવાન હોવાથી ગુણ સ્વભાવની અનન્ય રુચિ પ્રકૃતિ એ પણ સદા મહિમામાં જ સમાય છે. અને એવા જ સ્વરૂપને સર્વસ્વપણે ઉપાદેયતા ભાવમાં આવી એ પણ એના મહિમામાં સમાય છે. તેથી પોતાનો મહિમા પોતાને તારે, બીજું કોઈ પોતાને તારે
નહીં,
કરવા માટે આ સિદ્ધિ સાધે દર્શનજ્ઞાન ચારિત્રથી જે વાત કરવામાં આવે છે એના કરતાં પણ બહુ સાદી ભાષામાં અહીંયા વાત છે. સાદી ભાષામાં એટલે કોઈને પણ સમજાય, ઓછા ઉઘાડમાં પણ સમજાય, કેમ કે જીવ મહિમા કરી રહ્યો છે. બધા દર્શનજ્ઞાન ચારિત્રને સમજે ન સમજે પણ જીવ મહિમા તો કરી જ રહ્યો છે. બહુ ભાગ જીવો જળનો મહિમા કરી રહ્યા છે, તો બહુ ભાગ જીવો રાગનો મહિમા કરી રહ્યા છે, પણ આત્મસ્વભાવનો મહિમા છે એ એક જ એને તારે છે સંસારથી, બીજું કોઈ તારતું નથી. પોતાનો મહિમા જ પોતાને તારે, બહારના ભક્તિ મહિમાથી નહીં પણ ચૈતન્યની પરિણતિમાં, ચૈતન્યના નિજ મહિમાથી તરાય છે, વધારે ચોખ્ખું કરે છે. બહારનો જે ભક્તિ મહિમા છે એમાં મુખ્યતયા રાગની પ્રવૃત્તિ છે અને મન વચન કાયાની પ્રવૃત્તિ છે, એ મહિમાની અહીંયા વાત નથી. એને બહારમાં મૂકવું, મન વચન કાયાની ક્રિયા અથવા સમર્પણ હોય, કોઈ પણ જાતનું શું તનનું તનનું સમર્પણ છે અને રાગ છે, રાગનો ઉછાળો છે, એનાથી નહીં પણ ચૈતન્યની પરિણતિમાં, ચૈતન્યની પરિણતિ છે એ સ્વરૂપલક્ષી જ્ઞાનની પરિણતિ છે અને એ જ્ઞાનમાં પોતાનું જેટલું મહિમાવંત સ્વરૂપ છે, જેવું મહિમાવંત સ્વરૂપ છે એવું જ બરાબર એટલું જ્ઞાનમાં આવે છે, ત્યારે ખરેખર મહિમા થયો, મહિમા આવ્યો, મહિમા સમજાયો એમ કહેવામાં આવે છે. એમ નથી, એક બીજો પ્રકાર સ્પષ્ટ કરીએ તો કે સ્વરૂપ તો સમજાય છે પણ મહિમા કેવી રીતે કરવો, એ સ્વરૂપ સમજાયું હોવા છતાં આગમથી, યુક્તિથી, ન્યાયથી, તર્કથી સમજાયું હોવા છતાં જો મહિમા કેમ કરવો એ વાત બાકી રહેતી હોય તો સમજાયું નથી, અથવા સમજાયું તેને ઓગ સંજ્ઞાથી સમજાયું એવું નામ દેવું જોઈએ. રોગ સંજ્ઞાએ સમજાયું છે, નહીં તો જે મહિમાવંત છે એનો મહિમા કેમ ન આવે આ સવાલ છે. મહિમાવંત છે એનો મહિમા કેમ આવે એ સવાલ અસ્થાને છે, ખરેખર તો મહિમાવંત છે એનો મહિમા કેમ ન આવે, આવે જ આવે, કેમ આવે એ પ્રશ્ન છે, એ ખરેખર સમજાયાનો પ્રશ્ન નથી. ભલે સમજણ દેખાતી હોય એમાં આત્માની, તો પણ ખરેખર એ આત્માની સમજણ નથી. ગૂઢ ભાષામાં છે એટલી કે ચૈતન્યની પરિણતિમાં, ચૈતન્યનો નિજ મહિમા, ચૈતન્યની પરિણતિ અને ચૈતન્યનો નિજ મહિમા. આ તરવાનું એકમાત્ર સાધન છે, આનાથી જ તરાય છે, તમે કાળે આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી, તરવાનો તો આ એક જ માર્ગ છે. એટલા માટે મહિમાથી વાત લીધી છે, મહિમાને જે સમજી શકે છે એની મુખ્યતા આપે છે, જેનો મહિમા પોતાના પરિણામમાં થાય છે એને જે સમજી શકે છે. એનો મહિમાનો વિષય પોતાનું શુદ્ધાત્મ તત્વ અથવા સ્વભાવ છે, પોતાનું સ્વરૂપ છે. જો મહિમાનો વિષય હોય તો તે યથાર્થ છે અને એ સિવાય બીજો કોઈ વિષય હોય તો તે યથાર્થ નથી. સ્વભાવને છોડીને બીજો મહિમા બીજાની અધિકારીને નહીં છોડવા દે અને જ્યાં સુધી સ્વભાવથી બીજામાં અધિકપણું રહ્યું છે ત્યાં સુધી ગમે તેટલી સમજણ પણ કાર્યરૂપ થવાની નથી, સફળ થવાની નથી, બેકાર જશે. ખરેખર તો મહિમામાં બધા ગુણોનો રસ છે. બીજી રીતે કહીએ તો મહિમામાં બધા ગુણોનો રસ છે. એમાં જ્ઞાન છે, સંતાન છે, આચરણ છે, પુરુષાર્થ છે, જે કોઈ મુખ્ય ગુણ પ્રયોજન ભૂતકાળની સિદ્ધિમાં કામ કરે છે એ બધા ગુણોનો રસ મહિમા આવે છે. એટલે એક એક ગુણ ભેદથી નહીં સમજાવતા, અભેદ પદ્ધતિથી જયારે સમજાવવું હોય ત્યારે જ્ઞાની પુરુષની આવી વાત આવે છે. અભેદ પરિણતિ પણ અભેદ કરવી છે, પરિણતિ અભેદ પરિણતિમાંથી નીકળેલી વાત છે, એટલે એના વાંચીને એ યથાર્થ રીતે પ્રસિદ્ધ કરે છે. અન્ય પદાર્થ નો મહિમા છે ત્યાં પરિણામ, ગુણોના પરિણામ ત્યાં જાય છે. બીજી રીતે વાત લીધી છે કે મહિમામાં ગુણ બધા ગુણો થી અભેદ પરિણામ થી મહિમાનું પરિણામ છે એમ કેવું છે, અને ગુણભેદ જે વાત મહિમાને બદલે આવી અભેદ બધા ગુણોની અભેદ પરિણતિથી વિવિક્ષા કરી, કથનની પદ્ધતિ કરી, શૈલી કરી, તો એમાં પણ એક પરમાર્થ છે કે ગુણભેદથી કહેતા બહુભાગ જીવો ગુણભેદમાં એવા રોકાય છે કે કોઈ પણ વાત આવે ત્યારે કયા ગુણની પર્યાય છે એમ એને થાય છે, આ કયા ગુણની પર્યાય છે, આ કયા ગુણની પર્યાય છે એમ એને થાય છે. એવી રીતે જીવન જીવન પાડીને ભેદની રૂચિથી ભેદમાં રોકાઈ જાય છે તો પણ એને અભેદ પરિણતિ સધાતી નથી અને કાર્ય થતું નથી, એટલે એ પણ એક વિકલ્પનો વિષય રહી જાય છે. જ્યાં જ્યાં આવી પદ્ધતિ આવે છે ત્યારે એ કથનની અંદર કેટલી વાસ્તવિકતા પ્રદર્શિત થાય છે, વાસ્તવિકતાને કથનમાં ઊભી કરી દે છે એ સ્પષ્ટ થાય છે. એટલે તરવાનો બહુ સંક્ષેપમાં માર્ગ કહી દીધો, એકદમ સંક્ષેપમાં માર્ગ કહી દીધો એક જ વચનમાં, કે પોતાનો મહિમા જ પોતાને તારે, બીજું કોઈ પોતાને તારે નહીં. હવે અંતર તપાસનો વિષય થઈ પડે છે કે આ જીવ કોનો મહિમા કરે છે, ક્યાં ક્યાં અધિકતા આપે છે, જ્યાં જ્યાં અધિકતા આપે છે ત્યાં એનો મહિમા આવી જાય છે. સ્વરૂપ સિવાય કોઈ અધિક નહીં, મારો સ્વભાવ એ સર્વોત્કૃષ્ટ, એની જ અધિકતા, એ સિવાય મને કાંઈ અધિક નથી. આ વિષય લક્ષ બહાર ચાલ્યો જાય તો આખું પ્રયોજન ફરી જાય, પ્રવર્તી રહી જાય દેવગુરુ શાસ્ત્રી, પણ એ બધું મારનો ભક્તિ મહિમા થઈ ગયો. એ વખતે બહારનો ભક્તિ મહિમા અને અંતરનો ભક્તિ મહિમા એમાં ફેર શું છે કે અંતરનો ભક્તિ મહિમાવાળાને બહારની ક્રિયા તો ભક્તિ મહિમા નહીં દેખાય છે, અને અંતરનો ભક્તિ મહિમા ન હોય એને પણ બહારની ક્રિયા ભક્તિ મહિમા નહીં દેખાય છે. એકને સ્વભાવનો લક્ષ છે, અધિકતા છૂટતી નથી, બીજાને સ્વભાવનો લક્ષ નથી, એની અધિકતા એને આવી નથી. રહેલી વાત છે, કેમ તરાય એ પ્રશ્ન ઉભો ન રહે એવી આ વાત છે કે પોતાનો મહિમા જ પોતાને તારે, એ સિવાય પોતાને કોઈ તારશે નહીં. ચૈતન્યની પરિણતિમાં ચૈતન્યના નિજ મહિમાથી તરાય છે, ચૈતન્યના મહિમાને ભગવાનનો સાચો મહિમા હોય છે. બારમા દેવગુરુ શાસ્ત્ર ભગવાનનું નામ લીધું છે, ભગવાન કહો, ભગવાનના મુખ્ય પુત્ર છે એવા નિરાજ કહો, મોટા પુત્ર છે, અને સમય દ્રષ્ટિએ ના લઘુનંદન છે, લઘુ એટલે નાના પુત્ર છે, નંદન એટલે પુત્ર, સમય દ્રષ્ટિને લઘુનંદન કહ્યા છે, નિરાજને મોટા જ્યેષ્ઠ નંદન કહ્યા છે, ગુરુનંદન કયા છે? પ્રભુને ગુરુ મનુષ્યોને હજી વારો નથી આવ્યો, સ્વરૂપ ને મહિમા માં આવી અને સ્વરૂપ ને પ્રગટ કર તો ભગવાન તો તને હું તો વિનયથી પોતે લગ્નંદન કહે છે, પણ ભગવાન પણ એને એને કર્મ વૃદ્ધિમાં આવતા જીવની સંજ્ઞા આપે છે. હેમચંદ્રાચાર્ય દેવ કહે છે કે જીવત્વ પ્રાપ્ત થયું થયું હોવાથી અમે એને જીવ કહીએ છીએ, એ જીવ સંજ્ઞા આપે છે. જીવ સંજ્ઞા આપે પ્રશ્ન કયો પોતે ને પોતે એવી સંજ્ઞા અહીંયા શું કરવા આપો છો? પહેલે પગે છીએ પૂર્ણિકો છે તો કે જીવત્વ પ્રાપ્ત થયું હોવાથી અમે એને જીવ સંજ્ઞા આપીએ છીએ. સમ્યક પ્રકારે જેને વિછાત્વ દેવા મહાન વેરીને જીત્યો, સમ્યક પ્રકારે સ્વાભિમુખ થઈને અંતર્મુખ થઈને અલૌકિક પ્રચંડ પુરુષાર્થ પ્રગટ કરીને અપૂર્વ પરાક્રમ કરીને જેને વિછાત જેવા મહાયોદ્ધાને પછાડ્યો, અનંતાનંદ જેવા મહાયોદ્ધાને પછાડ્યો, સંસારના મહાન કારણનો નાશ કર્યો, અમે એને જીન જીનત્વ ગણીને જીન સંજ્ઞા આપીએ છીએ. આચાર્ય પરમાગમમાં આ બધી ખુલાસા કરેલા છે. ચૈતન્ય મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે, જેને પોતાના નિજ પરમેશ્વરનો મહિમા આવ્યો તેને એવું જ પરમેશ્વર સ્વરૂપ બતાવનારા એવા ભગવાનનો સાચો મહિમા આવે છે. ખરેખર તો દેવ ગુરુ અને શાસ્ત્રોનો મહિમાની અપેક્ષા જ આ છે, બીજી કોઈ અપેક્ષા એમાં આ એક જ અપેક્ષા છે કે મારા અનંત મહિમાનંત સ્વરૂપને દર્શાવનારા આ જગતમાં હોય તો આ ત્રણ છે, દેવગુરુને
શાસ્ત્ર,
મારા અનંત મહિમાને બતાવનારા મારા મહિમાનંત સ્વરૂપને દર્શાવનારા આ છે. જેવું આત્મ સ્વરૂપે કહે છે એવું પ્રગટ કરીને દર્શાવે છે, તેથી કે મહિમાને યોગ્ય છે, ભક્તિને યોગ્ય છે, એમ આથી સમજે છે. ત્યાંથી આ સમજવાનો એટલે અહીંથી એમને સમજે છે, ઉપાદાનથી નિમિત્તનો વિવેક કરે છે. ચૈતન્ય મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે એમાં એ ઉપાદાનના મહિમાથી નિમિત્તના મહિમાનો પ્રકાર લીધો છે. અહીંયા જેને પોતાના નિર ચૈતન્ય મહિમા આવ્યો એને નિમિત્તરૂપ જે ભગવાન છે એનો સાચો મહિમા. ઉપાદાનના મહિમા વિના ભગવાનનો કોઈ મહિમા કરે છે તો એવો મહિમા તો અનંતવાર આ જીવે પણ ઉગે ઉગે અનંતવાર કર્યો છે. સુમેશ્વરમાં મણિરત્નના દીવાને કલ્પવૃક્ષના ફૂલથી ભગવાનને આરતી ઉતારી છે, એટલે જગતના ઊંચામાં ઊંચા બાહ્ય પદાર્થોનું સમર્પણ કર્યું છે ભગવાનના ચરણમાં. હવે ભગવાનને ક્યાં બાહ્ય પદાર્થોની જરૂર હતી? સમર્પણ કર્યું પણ એ તો ઉતરાગ છે, એને મણિરત્નમાં દીવાની જરૂર નથી અને કલ્પવૃક્ષના ફૂલને એમને જરૂર નથી, એનો રાગ એમને નથી, એ તો વિતરાગ થયા છે. પણ પોતે બહારમાં ભક્તિ મહિમા ઘણો કર્યો છે, અંદરનો મહિમા સમજ્યા વિના કર્યો છે, અને અંદરનો મહિમા સમજ્યા વિના કર્યો છે તો એક વાર ભક્તિ કરે છે તો બીજી વાર અભક્તિ થઈ જાય છે, પાછી ભક્તિ કરે છે પાછી અભક્તિ થઈ જાય છે. એમ ભક્તિ સ્થિર રહી શકતી નથી, ભક્તિનો પાયો એની પાસે નહીં હોવાને લીધે એની ભક્તિ સ્થિર રહી શકતી નથી. ભક્તિમાંથી અભક્તિમાં આવી જાય છે, પાછો ભક્તિમાં આવે છે, પાછો અભક્તિમાં આવે છે, એમ પરિભ્રમણમાં ગોથા ખાધા કરે છે, એ તરતો નથી. તરતો સંસારથી એ તરતો નથી. તેથી કહ્યું કે ચૈતન્યના મહિમાંતરે ભગવાનનો સાચો મહિમા હોય છે. અથવા એ જ વાત કરવી છે કે ભગવાનનો મહિમા સમજવો તે નિશ્ચૈતન્યનો મહિમા સમજવામાં થાય. આમ ઉપાદાનને છોડવાની વાત નથી. જો ભગવાનનો મહિમા સમજવો હોય તો એને પોતાનો મહિમા સમજવામાં એને નિમિત્ત બનાવવા જોઈએ. બરાબર 80 ગાથા લીધી છે. પ્રવચન સારમાં કે અરિયમનું દ્રવથી ગુણથી અને પર્યાયથી સ્વરૂપ સમજે અને એવું પોતાનું સ્વરૂપ સમજે અને દ્રવ્ય પર્યાયના ભેદોને અંતર્લીન કરીને પછી અભેદપણે પોતાનું સ્વરૂપ જેવું અભેદપણે છે એવું સમજે તો એને પોતાના સ્વરૂપનો નિશ્ચય થાય. ગાથા છે ત્યાં કળી લઈએ છીએ, મન વળે કળી લઈએ છીએ એ ઓળખવાની વાત છે. અનુભવમાં મનની ક્રિયા નથી. ઓળખવા સુધી મન મન સાથે હોય છે. અનુભવમાં તો મન પહેલાથી જ મરી ફીટે છે. મનનું મૃત્યુ થાય છે પછી અનુભવ પ્રગટે છે. મૂળ વાત ઉપાદાનથી છે. શાસ્ત્ર વચનમાં નિમિત્ત પ્રધાનતાથી કથન આવે પણ વસ્તુ જેમ છે એમ સમજવી કે ભગવાનનો મહિમા સમજવો એમનું સ્વરૂપ સમજવું તે નિશ્ચૈતન્યના નિશ્ચૈતન્ય મહિમા સમજવામાં પોતાના ચૈતન્યના મહિમા સમજવામાં નિમિત્ત થાય તે પ્રકારે સમજવું અથવા એનાથી પોતાનું સ્વરૂપ મહિમા પ્રગટ થાય એવો પ્રકાર બહારમાં ભગવાનના મહિમા કાળે એને હોય પણ એને ભગવાનનો મહિમા યથાર્થ છે. એકાંતે ભગવાનનો મહિમા કરીને વચ્ચે પોતાના સ્વરૂપની વખાણનું લક્ષ ન આવે કે વચ્ચે પોતાના સ્વરૂપની વાત ન આવે એની અધિકારીમાં ન આવે તો એ એકાંતે ભગવાનનો મહિમા એ ખરો મહિમા નથી.
બરાબર.
ભગવાન તો કહે છે કે મારે ક્યાં કોઈની ભક્તિની જરૂર છે અને કોઈના ભક્તિભાવની અપેક્ષા રાખીને હું ક્યાં બેઠો છું એ તો કોઈની અપેક્ષાથી બેઠા નથી. જગતમાં જે ઈશ્વરની કલ્પના કરી છે એમાં તો એવા ઈશ્વર કલ્પા છે કે ભગવાનની ભક્તિની અપેક્ષા રાખનારાઓ છે. માનેલા ભગવાનો ભગવાનની ભક્તિની અપેક્ષા રાખનારાઓ છે અને જે એની ભક્તિ કરે એને તારે, એની ભક્તિ ન કરે એને મદદ પણ કરે નહીં. મદદ પણ એને કરે અને તારે પણ એને, કલ્પના પ્રમાણે એમ નહીં. એવા ભગવાન નથી. કોઈની ભક્તિની અપેક્ષા રાખે એવા કોઈ ભગવાન નથી. એવા વિતરાગ છે. એટલે ખરેખર તો એનો મહિમા કરનાર જો પોતાના મહિમાને સમજીને કરે છે તો ભગવાન એને યથાર્થતામાં ગણે છે. નહીતર એમ કહે છે કે આ મારો મહિમા ખરેખર કરતો જ નથી, કરતો હોવા છતાં કરતો એમ કહે છે. કરે છે ને આપનો જ મહિમા કરે છે એને હું સંમત કરતો નથી. વ્યવહારમાં જાય છે ને બહારનું ભગવાન દેવગુરુ શાસ્ત્રનો મહિમા વ્યવહારમાં જાય છે. વ્યવહારની પરિભાષા કરી આત્મસિદ્ધિમાં શ્રીમદજીએ કે પામે જે પરમાર્થ ને તે વ્યવહાર સમંત. કેવો વ્યવહાર ને અમે સંમત કરીએ છીએ કે જે જેમાં પરમાર્થ પામવાનું કારણ હોય એવો વ્યવહાર જ અમે સંમત કરીએ છીએ. એ સિવાયના વ્યવહારના પરિણામને વ્યવહાર કૃતિમાં અમે સંમત કરતા નથી. એ બધા વ્યવહાર આભાસમાં જાય છે. એવું શું નથી મહિમાવંત એમ પૂછીએ છીએ. તમે એમ પૂછો છો નિર્ચૈતન્યમાં શું મહિમાવંત છે, અમે એમ પૂછીએ છીએ. અમારો જવાબ આ છે. પ્રશ્નનો જ આ જવાબ છે સીધો, કે એવું શું નથી મહિમાવંત કે જેનો જેથી મહિમા ન આવે, શું નથી મહિમાવંત? એમાં અનંત આનંદ ભર્યો છે, અનંત આનંદ ભર્યો છે. જેટલો ને જેવો આનંદ ભર્યો છે એટલો ને એવો આનંદ જો એ જ્ઞાનની અંદર જણાય તો એ જબરદસ્ત મેગ્નેટિક પ્રોપર્ટી ઓફ ધી સોલ, આત્માની એક મેગ્નેટિક પ્રોપર્ટી છે, આખી દુનિયામાંથી ખેંચાઈ જાય. જગતના કોઈ પણ પદાર્થને વિશે જે મોહની છે એ ખતમ થઈ જાય, ખેંચાઈ જાય. નહીં તો જગતના પદાર્થની મોહની ટાળવી સહેલી નથી. એટલું વૈવિધ્ય છે પાંચે ઇન્દ્રિયના વિષયો કે એક એક વિષયમાં એની જેની દુનિયા ખડી કરેલી છે. એક સ્વર લ્યો, સ્વરની એક દુનિયા છે જગતની અંદર, એના એનામાં એની મોહમાં પીડ્યા છે, એ ખાવાનું ભૂલે છે ને પીવાનું ભૂલે છે. એવું એક જ વિષયની કે જે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થાય એટલી મુખ્યતામાં આવે. એ જગતની મોહની છોડવી સહેલી નથી, સહેલી નથી. એનો પુરાવો એ છે કે આ જીવ અનંતકાળથી એને વશ પરિભ્રમણ કરે છે, એ એનો સમજ છે. અનંતકાળ શેનો કાયદો છે? એને છોડાવવા એ એક જ જબરદસ્ત આકર્ષણ છે આત્માને વિશે, કે એમાં એક આનંદ નામનું સત્વ પડેલું છે, કે જે આનંદ પાસે ઇન્દ્રના ઇન્દ્રાસન, ગુરુદેવની ભાષામાં કહીએ તો મરેલા ઇન્દ્રના હડેલા મરના જેવા લાગે છે. મરેલા મીંદડાના સરળ મળદા હોય, ઘૃણા ઉપજે જગતમાં, એવા ઇન્દ્રના ઇન્દ્રાસન ભાષે, એવી તુલના કરી છે. આત્માના આનંદ અને ઇન્દ્રાસન વચ્ચેની આ તુલના છે ગુરુદેવ. એટલો બધો એ આનંદને આ વિષયની અંદર બહારમાં જે ઉત્કૃષ્ટ પુણ્યની સંપત્તિનું સ્થાન ગણાય છે. ઇન્દ્રાસન ઉપર કોઈને બેસવા મળે એટલે અસંખ્ય ઇન્દ્રોનો સ્વામી, અસંખ્ય દેવોનો સ્વામી, ખમા 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 કરતા અહીંયા તો બે શબ્દ હારા છે, પણ ગોળ ગોળ ને પાણી પાણી આખો વેચાઈ જાય. થોડીક કોઈ પ્રશંસા કરે તો, ભાઈ ભાઈ કરે તો આખો વેચાઈ જાય. ત્યાં તો અસંખ્ય દેવો ખમા ખમા કરે છે. ઇન્દ્રાસન ઉપર આવીને ઇન્દ્ર બેસે ત્યારે એટલી તહેનાતમાં એટલા દેવો હોય, એ બધા પુણશાળી, મોટા મોટા પુણશાળી હોય એના. જેમ કોઈ અરબોપતિ પાસે લખપતિ ગલુડિયાની જેમ પૂંછડી હલાવતા દેખાય છે કે નહીં દેખાતા, ઘરે મોટર બંગલો હોય પણ અમૃતપતિને ભાવે તો પૂંછડી હલાવવા, ગલુડિયા જેવા થાય છે, પાછળ પાછળ પડે, સાહેબ 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 કરવા. એ તો બહુ કાંઈ નથી, એટલા પુણ્યવંત દેવો હોય છે, એની તહેનાતમાં હોય છે કે તમે તો અમારા ઇન્દ્ર એટલે અમારા પરમેશ્વર, એટલા વખાણ કરે, એટલી સ્તુતિ કરે, ઇન્દ્રની સ્તુતિ કરે, એ બધા પુણ્યવંતો એની સ્તુતિ કરે. એ પદ કાંઈ નથી, દુઃખનું વિકારનું સ્થાન છે ઇન્દ્રાદી સંપદા, સંપદા વિકારનું નિમિત્ત ભાષે છે, મોહનું ઋણનું નિમિત્ત ભાષે છે. એટલે એની સાંભળતા એવું આનંદનું સ્થાન એવું છે. આનંદ કોને કહેવો એ પત્તો લાગવો મુશ્કેલ છે.
આવી સરસ અને સત્ય વાત ગુરુદેવ બતાવી, માતાજી
આજ બતાવે છે. પણ એ તો વાત કરે સ્વરૂપ મહેમાનો ચાલે છે, એ વાત કરે છે. ચૈતન્યના મહિમાવંતને ભગવાનનો સાચો મહિમા હોય છે, આ ચૈતન્ય આનંદ ભરેલો છે. એટલે
અનંત સુખ જે છે એ જ્ઞાનમાં બધાય તો મેં કહી જાય છે. અનંત સુખ જે છે, હા, જ્ઞાનમાં જો બરોબર જણાય
એવું ખેંચાય કે જેના ખેંચાણ પાસે જગતમાંથી ખેંચાણનું કારણ રહેતું નથી, જગત આખાને ભૂલી જાય. જગત ઇષ્ટ નહીં આત નથી, જગતમાં કોઈ ઇષ્ટ પદાર્થ નથી, એવું મારો આત્મા મને ઇષ્ટ છે. તળાજામાં છે શ્વેતાંબરની પ્રતિમા, ચમત્કાર લોકો સમજે છે સમાજના માણસો, એટલે એનું નામ આપ્યું છે સાચા દેવ. વલ્લભદાસભાઈ એના ટ્રસ્ટી હતા ત્યાં, ત્યાંના બહુ વચ્ચે તળાજાના હતા, સંગઠ આવતા હતા ને, ગુરુદેવ કે વાત કરી છે તળાજામાં આવું છે સાચા દેવના નામે. ગુરુદેવ પણ આ સાચો દેવ આ છે, અંદર બેઠો એ દેવમાં બેઠો ને એ સાચો દેવ છે, સાચો દેવ એ છે. બાકી બધી ખરો દેવ કહો સાચો દેવ કહો બેઠો છે અંદર, એ સિવાયની સાચા દેવની વાત કોઈ નથી. ચમત્કાર એ ચમત્કાર છે, ચૈતન્યનો ચમત્કાર એ છે કે જગતનો પામર પ્રાણી થઈને ભટકતો હતો, અને પામરતાથી દીનતાથી પોતાના સુખની દીખ જળ પરમાણુમાંથી માગણી કરતો હતો, એને સિદ્ધ પદમાં બિરાજમાન કરી દીધું, સિદ્ધ પદે પ્રગટ થઈ ગયો. આથી કયું બીજો ચમત્કાર જોઈએ શક્તિનો? આથી મોટો ચમત્કાર બીજો કયો જોઈએ કે પામર જંતુમાંથી સિદ્ધ પદે બિરાજમાન થાય, ત્રણ લોકનો નાથ થાય? જગતનો જંતુ છે, શું કહે છે એને? જીવ જંતુનું ધ્યાન રાખજો, કેટલી પામરતા છે જીવ જંતુનું ધ્યાન. એક જંતુ હતો સામાન્ય પામર પ્રાણી હતો, એમાંથી સીધી બધે બિરાજમાન એવો એનો મહિમા છે. તો જો એવું એવું સત્વની એવી શક્તિ ભરી છે તો એનો મહિમા કેમ ન હોય? આ સવાલ છે, કેમ હોય કેમ એનો મહિમા કેમ ન હોય? જેના આનંદ પાસે સુધાર્મનો વિનાશ પામી જાય, જેના આનંદ પાસે જેમ કે અરિયંતાર દોષ રહીત, અરિયંતાર દોષ રહીત માયના છે કે નહીં? તો એ કેમ થયા? કે બધી લાચારી ખલાસ થઈ ગઈ, ભગવાન ખાવાનું મગાવે, પીવાનું મગાવે, આહાર મગાવે, દવા મગાવે, એ વાત જૈન દર્શનની બહારની વાત છે, જૈન સિદ્ધાંત બહારની વાત છે. સિદ્ધાંત છે રામ દોષ રહે છે, અંદર પરમેશ્વર એવો છે, પરમેશ્વર પદ પ્રગટ થયું. અને પાછી પેલી વાત પણ ઉભી રહી લાચારીની, બે વાતને મેળ ખાય એક એનો મહિમા છે. અને આ એક જ પદ એવું છે કે જેનો આધાર લેતા એને લાચારી અને રાગ માત્ર તૂટે છે, બાકી રાગ તૂટવાનો એટલે કે દીનતા મટવાનો બીજો કોઈ ઉપાય નથી. એટલે તો સુમેર દ્રષ્ટિ થાય ત્યારથી એને દીન પણ ન આવે, ક્યાંય એને દીન પણ ન આવે. જગતનો મોટો શહેનશાહ ને બાદશાહ હોય તો એનું દીન પણ ન કરે, વ્યવહાર મળે ને વ્યવહાર કરે એ બીજી વાત છે, એની દીનતા નહીં આવે. કેમ કે પોતે અંદરમાં ત્રણ લોકનો નાથ જોયો છે, બહારમાં ક્યાંય દીનતા કરતા નથી. એવું સ્વરૂપ હિમાનો માર્ગને વિશે સૌથી મોટો અધિકાર છે. જિનમાર્ગને વિશે સૌથી મોટો અધિકાર હોય તો તે સ્વરૂપ મહિમાનો છે. અને એ જ દિવ્યધનીમાં અને સર્વે સંતો અને સર્વે જ્ઞાનીઓની વાણીમાં એ જ વિષય મુખ્ય થયો છે, મુખ્ય રહ્યો છે. બાકી બધી વાતો ગૌણ છે, મુખ્ય વાત આ છે. 316મું બોર્ડ સ્વરૂપ મહિમાનો છે ને એનું ફળ સંસાર થી તરીજ મળી સિદ્ધે સિદ્ધ. મંથન થી આ વિષય ગ્રહણ કરવા જેવો છે. સ્વરૂપ મહિમાનો વિષય હું મંથન થી ગ્રહણ કરવા જેવો સાચી ભક્તિ ત્યારે આવે. પહેલી ભક્તિ આવે તો ઊંઘ સંનાય આવે છે, અને ઊંઘ સંનાય ભક્તિ આવે થોડું દર્શન મોહ દબાય તો એને ઊંઘ સંના છૂટવાનો અવકાશ થાય. એટલે એને એમ કહે કે તું સમજ કે ન સમજ ભક્તિમાં તો આવી જઈએ એવું કહેવામાં આવે છે, અને તે ઠીક છે, બરાબર છે, પણ ઊંઘ સંના રાખવા માટે નથી. લાખો કરોડો રૂપિયા હોય એને ખબર પડે કે ફલાણી ચીજ જગતમાં અછત છે, એની ડિમાન્ડ ઘણી છે, એનું આપણે ઉત્પાદન કરીએ તો આપણને બીજા લાખો કરોડો પાછા પેદા થાય. પણ આપણે તો ખાલી આપણી પાસે તો સાધન ઇન્વેસ્ટમેન્ટનું પૈસાનું છે, તો ટેકનિશિયન ગોતે જ નહોતું. આનો જાણકાર કોણ છે? આ ચીજ બનાવનારનો જાણકાર કોણ છે? અમેરિકામાં એક જ કારખાનો છે, તો કે એના ટેકનિશિયન ઉપાડી આવવા જોઈએ. શું કરે એને? જે તને અહીંયા શું મળે છે એથી વધારે તારી ટર્મ્સ છે, એથી વધારે બીજી ટર્મ્સ તારી બુદ્ધ આવી જતો અહીંયા. શું વાત છે? જેની પાસે જે જ્ઞાન છે એની પાસેથી એ જ્ઞાન મળે, બીજે ક્યાંથી મળે? આ તો દુનિયામાં હાવ કોમન સેન્સ નો વિષય છે. કરોડપતિ અંગૂઠા છાપ હોય તો આટલી અકલ તો હોય જ છે એનામાં. બધા કઈ ભણેલા હોય છે ઉદ્યોગપતિઓ, એવું કઈ હોતું નથી. એક ઉદ્યોગપતિને અનેક જાતના ઉદ્યોગો હોય, એની એકેય ટેકનિક એને ન આવડતી હોય, એને એક ટેકનિક આવડે છે કે ઓલાને ખરીદવો કેવી રીતે. જેની પાસે એ જ્ઞાન છે એને કેવી રીતે લેવા, આ સિવાય એને બીજું નથી
આવડતું.
હા, ચોખ્ખી ચોખ્ખી વાત છે. ભલે દુઃખ હોય દુઃખ પહોંચાડવાની વાત નથી, પણ કોમન સેન્સ નથી, દુઃખ પહોંચાડવાની વાત નથી. વાત તો સીધી ને સાદી છે કે એનું પ્રયોજન છે ત્યાં તો એમ જ કરે છે કે પૈસા છે પણ જ્ઞાન નથી, તો કે એનો તજજ્ઞ કોણ છે? એના તજજ્ઞને મળે. ભોગ થાય ત્યારે હારા મારા દાંતને શું કરવા ગોતે છે? કેમ હું તો એક ભાઈ નથી જતો? ના, મારો તો સારામાં સારો ડાક્ટર જોઈએ, શું કરવા? એટલી બધી તો કોમન સેન્સનો વિષય છે કે ભાઈ આ રોગ ભયંકર છે, ઓપરેશન બહુ મોટું મેજર ઓપરેશન છે, પાંચ આઠ કલાક ચાલે છે, તો સર્જન સારામાં સારો નફત તો કઈ આવતો નથી, સારામાં સારો હોય તો સારામાં સારા પૈસા લે છે, એ બધું મંજૂર છે. જોઈએ સારામાં સારો, કેમ કે મરવું નથી. આટલી કોમન સેન્સ આ વિષયમાં નથી વાપરતા. આ સીધી વાત છે. વડવા ગયા હતા તો એક સમજવા માટે વાત છે, કોઈની ટીકા કરવાનો પ્રશ્ન નથી. ભાઈ વાંચન કરતા હતા, લાગ્યું કે બીજા જે સુમતજીના આશ્રમમાં વાંચન કરનારા હોય છે એના કરતા કાંઈક આને બીજા શાસ્ત્રોનો અભ્યાસ છે. સુમતજીના પત્રે પત્રમાં પ્રત્યક્ષ સત્પુરુષની વાત તો આવ્યા વિના મળીએ, એટલે જે વાંચતા હતા એમાં પણ એ વાત ચાલુ થઈ. એ વિશે આવ્યો વચ્ચે વચ્ચે આવ્યું એટલે શું કહે છે એ લોકો, કૃપાનુદેવ આપને આપણને મળી ગયા પ્રત્યક્ષ સત્પુરુષ તરીકે અને આપણે આંખ ઉગાડી દીધી. એકચ્યુઅલી ખરેખર અત્યારે પ્રત્યક્ષ સત્પુરુષ છે, કૃપાનુદેવ છે, એ તો પરોક્ષ જીવ ઉપકારના ખાતામાં આવી ગયા. અત્યારે વિધિમાન નથી, અત્યારે આ જીવમાં દોષ થાય તો એ કઈ સ્વરૂપમાંથી કહેવા આવે નહીં કે તને માન ચડ્યું છે સંભાળજે, કે કહેવા આવશે નહીં, કહેવા આવે. દૂર થાય તો એ કઈ સુધારવા ત્યાંથી આવે. માનવિક વાતને સંતોષ લેવા ખાતર એક વાત પકડી લે છે. પણ હતા જરા બુદ્ધિવાળા માણસ, અને ઘણા શાસ્ત્રોનો, દિગંબર શાસ્ત્રોનો અધ્યયન હશે એટલે એનો આધાર આપતા હતા શાસ્ત્રોનો. બીજા પણ આચાર્ય આવું કહે છે, જેવું કૃપાલુદેવ કહે છે એવું પણ બીજા આચાર્યો કહે છે, સમયસારમાં પણ આવું કહે છે, ફલાણા શાસ્ત્રમાં આવું કહે છે. સંપૂર્ણ થયું પછી વાત કરી કે આનો પ્રત્યક્ષ સત્પુરુષ ઉપર તો બહુ વજન આપે છે, ખરેખર એમ જ છે. એક પ્રશ્ન પૂછું ખરાબ ન લાગે તો, કે પ્રત્યક્ષ સત્પુરુષની જો આટલી બધી વાત એમને વજનદાર કરી છે તો એની શોધ કરી છે કે અત્યારે આ ધરાતળ ઉપર કોઈ પ્રત્યક્ષ સત્પુરુષ છે કે નહીં એવી કોઈ તપાસ કરી છે તમે? એની વાત તો હું જગ્યા બહુ શરૂઆતમાં જયારે મારો પ્રવેશ થયો 30-35 વર્ષ ત્યારે સ્વામી આવ્યો હતો, કાંજી સ્વામી પાસે ત્યારે હું આવ્યો હતો. પણ ત્યારે મને આ વાત સમજવાની કોઈ મારી કેપેસિટી નહોતી. ત્યારથી છૂટી ગઈ પછી ફરીને મને કોઈ વાર આવ્યો નથી, ભલે તમે ફરી ન આવ્યા. અને જયારે તમે આવ્યા ત્યારે આ વાતની આટલી, આ વિષયની આટલી સમજ નહોતી. પણ હવે સમજ આવ્યા પછી કેમ પ્રયત્ન ન થાય, સમજ શું કામ કરે છે? બહુ મુદ્દાની વાત છે, આ ભૂલ છે એ સ્વીકારવી પડે એવી છે. એટલે ખરેખર ગમે તે કારણસર, કોઈ પણ જ્ઞાત કે અજ્ઞાત કારણસર, આ વિષયની ભૂલ એ પરિભ્રમણના ચક્કરમાં દરવાજે આવીને ખંજવાળવા જેવી વાત છે. સમજ્યા? પ્રવેશ ન થાય, મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થાય. એટલે એનું મહત્વ તો એ છે, એ કોઈ અસાધારણ વાત છે. આર્ટિકલ તૈયાર થાય છે, પ્રેસમાં છે, ઘણું સમજવા મળે એવો વિષય, આગમન આધાર સહિત એક જ વિષય ઉપર આખો આર્ટિકલ છે. એટલે કોઈ વાત તો એમ પણ જ્ઞાની કહે, શાસ્ત્ર એમ પણ કહે કે ન સમજતો હોય તો પણ એક વાત તો પ્રત્યક્ષ હોય તો એની ભક્તિમાં જોડાઈ જઈએ, પછી તમે સમજણ નહીં હોય તો સમજણ આવી જશે, નહીં હોય તો આવી જશે અને આવી જવાનો ત્યાં અવકાશ છે. બાકી તો પછી બીજો કોઈ તરવાનો આરો વારો છે જ નહીં. કેમ કે જીવ અનેક ક્રિયા કરે છે, ધર્મક્ષેત્રમાં જેટલી કોઈ બાહ્ય ક્રિયા પ્રસિદ્ધ છે અને જે જે ક્રિયાને જીવ અનુસરે છે તે તે જીવ તે તે ક્રિયામાં પ્રાચારિત્યમાં દબાય છે. દર્શનમાં તો દબાય છે કે કેમ એની વિચારણા નથી. પ્રયોજન સિદ્ધિમાં એ વિશે લીધો છે, પણ એની વિચારણા નથી, બહુ ઓછી વિચારણા છે, ખુલ્લી વિચારણા નથી. સંકેત એના ઘણા છે. દરેક જ્ઞાનીમાં ખાસ કરીને અત્યારે જે વિદ્યમાન આપણે લઈએ, કે સુમિતજીથી માંડીને ગુરુદેવ, પૂજવેનશ્રી, સુગાનીજી, તો એમના વચનોમાં એ સિદ્ધ દર્શનોના ઉપરનો પ્રહાર કરતા સંકેતો છે. શું? અને શ્રીમદજીએ જે પ્રત્યક્ષ સત્પુરુષની વધારે પડતી વાત કરી છે એ દર્શનો માટે કરી છે, બીજું કોઈ કારણ નથી. એ પ્રકરણ તો હજી ચર્ચાના એરણ ઉપર આપણા તત્વ ચર્ચા કરતા સમાજમાં પણ ઓછો છે, ખુલી નથી કે કયા કારણો દર્શનના અને કયા કારણો ચારિત્રના. બીજી તો ચર્ચા જ નથી, પણ જ્યાં આપણે ચર્ચા છે ત્યાં પણ એ ખુલી નથી. દરેક ક્રિયાની અંદર ચારિત્રનું દબાશે. કોઈ દાન આપે, કોઈ પૂજા કરે, કોઈ આ કરે, કોઈ શાસ્ત્ર વાંચન કરે, કોઈ ગમે તે કરે, બધી બાહ્ય ક્રિયામાં ચારિત્રમાં સિદ્ધો દબાય છે. પણ દર્શનમાં દબાય છે કે વધે છે, આ તો એક બહુ મહત્વનો વિષય થઈ પડે છે. તો અણજાણપણે તો કોઈ વાર ચારિત્રમાં દ્રઢ થાય છે, આ બાજુ ઉપવાસ કરે ને આ બાજુ મિથ્યાત્ને દ્રઢ કરે, આ બાજુ દાન દે ને આ બાજુ મિથ્યાત્ને દ્રઢ કરે, આ બાજુ શાસ્ત્ર વાંચે આ બાજુ મિથ્યાત્ને દ્રઢ કરે. એ પરિસ્થિતિ ઉભી થાય. એટલે ચારિત્ર દબાય તો દેખત રીતે સારું લાગે, આને મન કસાય, કેટલી શાંતિ છે, કેટલું મન કસાય છે, કેવું સરસ, કેવી સરસ ક્રિયા છે, બધાને દેખાય એવી. બસો હું શું અજગર તો એ પીડ્યો છે અંદર, જે ઝેરી અજગર પીડ્યો છે એ તો એ પીડ્યો છે, એનું શું. આ એ બહુ મહત્વનું વિષય છે અને એ બતાવવાનું મોટામાં મોટું સ્થાન સત્પુરુષની ભક્તિ છે. એટલે એ વાત બહુ રહસ્યનો વિષય છે. એમને નથી નાખ્યો, એમણે એમણે જે એ વાત લીધી છે એ તો બહુ રહસ્યને સ્પષ્ટ કરવા માટે વિષય લીધો છે. અને દીપચંદજી તો સ્પષ્ટ કહે છે અનુભવ પ્રકાશમાં કે ગમે તે કરવા છતાં, શાસ્ત્રના શાસ્ત્રો વાંચીને પારંગત થઈ જવા છતાં, પોતાનું નિજ પદ સૂઝતું નથી ને મહિમા આવતો નથી, એનું કારણ શું. હવે આ ચાલુ બોલને અનુસરીને લઈએ કે સ્વરૂપનો મહિમા આવતો નથી, એનું કારણ આવે તો પામી જાય, કરી જાય એવી વાત છે. તો કે મોહના વિકારથી નિજ પદ સૂઝતું નથી, પોતાનું પદ સૂઝતું નથી, એનું કારણ દર્શનનું છે, બીજું કોઈ કારણ નથી. બુદ્ધિ તો ઘણી છે, બુદ્ધિ તો એટલી બધી છે કે બુદ્ધિની કોઈ ક્ષતિ છે કે ખામી છે એ વાત માની શકાય, પોતે ન માને બીજા કહેતો ન માને, એટલી તો બુદ્ધિ છે. નથી સૂઝતું, સૂઝ નથી આવતું, એનું શું કારણ છે. માર્ગની સૂઝ કહો કે સ્વરૂપની સૂઝ કહો, એક જ વાત છે, એ દર્શન મોહનો પ્રભાવ છે. એટલે સૂઝતું નથી, એ પડલ ખસે તો સૂજે, એ પડલ પાતળું પડે તો સૂજે, નહીં તો સૂજે નહીં. અને એનું સહેલામાં સહેલું સાધન છે. બીજા કારણો તો જેટલા દર્શનોને આવરણના કારણો છે એટલા દર્શનોને નિરાવરણ કરવાના સામે સમાધાન છે, પણ સહેલામાં સહેલનું કોઈ સાધન હોય તો આ છે સત્પુરુષ. એટલે મોક્ષોને એ વાત પર લઈ જવાની એમની ઘણી પ્રેરણા છે. નહીં તો પોતે સત્પુરુષ હતા એક, પોતાને માટે એવી વાત કરે, હીરા મૂકશે ના કહે મારા મૂળ, એ પ્રતિબંધ છોડીને, એ મર્યાદા છોડીને એમણે એ વાત કરી છે. કેવળ નિષ્કામ કરુણાથી, કેવળ નિષ્કામ બુદ્ધિથી, એ વિશિષ્ટતા છે. એ તો બધો કોઈ કે નહીં, એનું દૃષ્ટાંત છે, એનું દૃષ્ટાંત છે. આપણે મીરાભાઈના પિતાશ્રીને જય ગામવાળા ગુરુદેવ પ્રત્યા પિતાભાઈ બહુ ભક્તિ હતી. ગુરુદેવનો વિષય તો પ્રવચનનો મુખ્ય રહ્યો, નિમિત્ત ઉપાદાન, નિમિત્ત કાંઈ કરતું નથી, આ વિષય બહુ રહ્યો પ્રવચનની અંદર. તો સાહેબ બધી વાત સાચી છે, ભલે નિમિત્ત ન કરતું હોય પણ આપ જે ગુરુ મળ્યા છે એને તો ઘણું કર્યું છે. એટલે કે આ સિદ્ધાંત ગમતો નથી, આ સિદ્ધાંત માનવો ફાવતો નથી આપણી સામે જોતા, તો ગુરુદેવની અમે જવાબ શું દેતા. એ બધો રાક્ષસ 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 આમ કરે નાખે, ચેષ્ટા આમ કરે, હું વાંચન કરતા કામ કરે, એ બધો રાક્ષસ 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 તમારો રાક્ષસ. પોતાના પ્રત્યે એમના ઉપર આવી પડે છે તો કેટલો નિષેધ કરે છે. અને જો કહેવાનું સ્થાન મળે તો લોકો સહન ન કરી શકે એવું પણ કહે છે. અને એ કયું ધન્ય હતા ને એનું એમાંથી જીવ. એટલે એ વિશે કઈ ખ્યાલમાં નહોતો ને રાખશે 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 કરતા હતા એમ પણ નહોતું. પોતા ઉપર આવતી હતી વાત, તો એ વાત યથાર્થ છે એમ કહેતા હતા એ પણ યથાર્થ છે. અને ધન્યવતારમાં કહ્યું એ પણ યથાર્થ છે. બે દેખત રીતે પરસ્પર વિરોધ હોવા છતાં અવરોધ છે. એટલે શ્રીમદજીએ કહ્યું છે એવું નથી, વાત તો બધેથી એ દૂર થાય છે. એ પ્રશ્ન છે, એ જરા વિચારનો પ્રશ્ન છે. અને અનંતકાળમાં દરવાજો મળ્યો છે, પ્રવેશ કરવો ન કરવો, એવો એક મહત્વનો મુદ્દો આવીને ઉભો રહે એવો પ્રયોજનભૂત વિષય છે. એ ચર્ચા કરી છે આર્ટિકલમાં.
ભગવાન જય પરમ કૃપાલ શ્રીકાંત ગુરુદેવ જય વિદ્રાગ.